પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અગાઉ જે બીનાઓ બની છે તેમાંનો આ એક અગત્યનો બનાવ છે. આજે શાસ્ત્ર વાચન પાઠ 1-11 કલમમાં આપણે સાંભળ્યો તેના સીધા 3 ભાગ પડે છે. તમે જોશો તો 1-3 કલમ છે, તેમાં એક કુટુંબ આપણને જોવા મળે છે. માર્થા, મરિયમ અને લાજરસની વાત તેમાં છે. ત્યાર પછી 4-8 કલમ જોશો તો એમાં એક વ્યક્તિનું ચારિત્ર એના સંબંધીની વાત કરવામાં આવી છે. અને ત્યાર પછી 9-11 કલમ જોશો તો એમાં સમાજ, મંડળી કે આગેવાનોનું જે ચિત્ર છે તે યોહાન આપણને દર્શાવે છે. આ જે 3 ભાગ મેં પાડ્યા છે એના 3 ટાઇટલ પણ આપેલા છે. 1-3 કલમને એમ કહી શકાય કે પ્રેમની પરાકાષ્ઠા, 4-8 કલમમાં પૈસાનું પરીક્ષણ અને 9-11 કલમમાં પ્રતિષ્ઠાનો પડઘો. હવે જો તમે પહેલી કલમ જોશો તેમાં 3 શબ્દો છે કે જેમાં મારું ખાસ ધ્યાન ગયું. પહેલો શબ્દ છે પાસ્કા પર્વ. 430 વર્ષની ગુલામગીરીમાંથી છુટકારો પામ્યા પછી આ પાસ્કા પર્વ પાળવામાં આવતું હતું અને પ્રભુએ એની ખાસ સૂચના કરેલી નિર્ગમન 12-11 કે કેવી રીતે ખાવું. તેમાં 4 બાબતો ખાસ બતાવવામાં આવી છે કે તમારે કમર બાંધીને ખાવું, તમારે પગરખા પહેરીને ખાવું, તમારે લાકડી હાથમાં લઈને ખાવું અને તમારે તે જલ્દી જલ્દી ખાઈ લેવું. આ 4 બાબતો પણ હું ડિસ્ક્રિપ્શન આપવા જાઉં તો પાછો એક મેસેજ એક્સ્ટ્રા થઈ જાય, એટલે હું એ બાબતો એવોઇડ કરું છું પણ તમને ખાલી ઇન્ફોર્મ કરું છું. પણ અહીં લખ્યું છે કે એ પાસ્કા પર્વ 6 દિવસ પછી પડાવવાનું હતું. ક્યાં આગળ? યરુશલેમમાં. કારણ કે યરુશલેમ એ સેન્ટર સિટી, બધા જ લોકો ત્યાં ભેગા થાય અને ત્યાં આ પાસ્કા પર્વ ભરવાનું હતું. એટલે આ એક શબ્દનું થોડું નિરૂપણ કર્યું. ત્યાર પછી બીજો શબ્દ છે બેથાનિયા. બેથાનિયા તે યરુશલેમની પાસે જ હતું, એકાદ ગાંવ જેટલું જ દૂર હતું. અને આ યહુદિયા, બેથાનિયા એ બધા યરુશલેમની આસપાસ આવેલા છે. કેટલાક બાઇબલની અંદર નકશા આપેલા છે, તમે જોશો તો એમાં તમને ખબર પડશે. અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ ગયા હતા ત્યારે યહૂદીઓએ તેમને પથ્થર મારવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યાર પછી આપણા 11મા અધ્યાયમાં જોઈએ છે કે એમને લાજરસની માંદગીના સમાચાર મળે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં હતા ત્યાં રોકાઈ ગયા. અને પછી તો આપણને ખબર છે કે લાજરસનું મરણ પણ થયું, એટલે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી પાછા બેથાનિયા જવા માંગે છે 4 દિવસ પછી. હવે શિષ્યોએ પ્રભુને કહ્યું કે હમણાં તો આ લોકો તને મારવાની કોશિશ કરતા હતા અને ફરી પાછો તું બેથાનિયા જાય છે, એટલે થોમાને તો ખરેખર ખાતરી થઈ ચૂકી હતી કે જો હવે પ્રભુ ઈસુની સાથે ગયા તો પતિ. અને એટલા માટે યોહાન 11-16 તે આવું લખે છે, ત્યારે થોમા જે દિદુમસ કહેવાય છે તેણે પોતાના શિષ્ય બંધુઓને કહ્યું કે આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ. હું તમને એ બતાવવા માંગુ છું કે જ્યાં આગળ મરણનું જોખમ હતું ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા ડેરિંગ વાળા કહેવાય, કેટલી હિંમત હતી. જ્યાં ખબર હતી કે આ મને પથરા મારે છે, એમ મરી જવાનું છે, ત્યાં ફરી પાછળ જાય છે. દેટ ઇઝ કોલ બેથનિયા. હવે ત્રીજો શબ્દ છે લાજરસ. પહેલી જ કલમમાં લાજરસ પર પ્રભુ પ્રેમ કરતા હતા, પણ લાજરસ માંદો હતો. અને ત્યાર પછી આપણે જોયું કે લાજરસનું મરણ પણ થાય છે. 4 દિવસ પછી જ્યારે પ્રભુ તેની કબરે જાય છે ત્યારે માર્થા આ પ્રમાણે નિસાસો નાખે છે, માર્થા તેને કહે છે કે પ્રભુ હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજ તેને 4 દાડા થયા. યોહાન 11:39. આ કલમમાંથી જે લેસન્સ શીખવાનું મળે છે તે આ છે કે તમે પ્રભુ પર પ્રેમ કરતા હોય અને પ્રભુ તમારી પર પ્રેમ કરતા હોય તો પણ તમારા જીવનમાં માંદગી આવી શકે છે, તમારું મરણ થઈ શકે છે. પણ ગુડ ન્યૂઝ એ છે કે તમારું પુનરુત્થાન થવાનું છે. તમારી દફન ક્રિયાને 4 દિવસ થયા હોય કે 4 મહિના થયા હોય કે 400 વર્ષ થયા હોય, પણ પ્રભુ ઈસુમાં જીવન છે. અને પ્રભુ ઈસુના ફક્ત 3 શબ્દોએ લાજરસને કબરમાંથી બહાર બોલાવ્યું, અને એ શબ્દ તો આ હતા, લાજરસ બહાર. ઉત્પત્તિનું પુસ્તક જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે જે શબ્દો પ્રભુ બોલ્યા અને સર્જન થયું. પ્રભુએ કહ્યું કે જ્વાળું થાઓ અને જ્વાળું થયું. દેવનો આત્મા પાણી પર હાલતો, જીવન આવ્યું. એ જ પ્રભુ અહીં પણ છે. અને એટલા માટે યોહાનની લખેલી સુવાર્તા 5:28-29 કલમમાં આ પ્રમાણે લખ્યું છે. હરીશભાઈ વાંચશો? યોહાન 5:28-29. કેટલો મોટો દિલાસો આપણે આ વચનોમાંથી મળે છે. ગમે એટલો વખત થયો હોય કબરમાં મૂક્યા ને, પણ એક વેળા આવશે કે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે અને બહાર આવશે. આ પહેલી કલમની વાત થઈ. હવે બીજી કલમમાં આપણે માર્થાને જોઈએ છે. એની એક અગત્યની સેવા આપણે ભૂલી શકતા નથી, અને એ તો લખ્યું છે એ પ્રમાણે તે સરભરા કરતી હતી. માર્થાની વાત લુકની સુવાર્તામાં પણ આ જ રીતે જોવા મળે છે. યોહાન પણ એની ખાસ નોંધ લે છે. બીજાઓને કાળજી રાખવી કે બીજાઓ માટે પ્રિપરેશન્સ કરવું, ખાવાનું તૈયાર કરવું, એ તો સારી વસ્તુ છે. અને આ સેવા તે માર્થા કરતી હતી. પરંતુ જો તમે ત્રીજી કલમમાં જશો તો ત્યાં એક ત્રીજી વ્યક્તિ આપણને જોવા મળે છે, જેનું નામ મરિયમ છે. બોલો, બાઇબલમાં બીજી મરિયમો પણ છે, તમારે એને આઈડેન્ટિફાઈ કરવી પડે. જો હું તમને એક કલમ બતાવું, એક કલમની અંદર 3 મરિયમ છે એક જ કલમમાં. યોહાનની લખેલી સુવાર્તા 19:25 હેરિસભાઈ વાંચશો? યોહાન 19:25. પ્રભુ ઈસુના વધસ્તંભની આસપાસ અહીં 3 મરિયમ આપણને જોવા મળે છે. એક તો પ્રભુ ઈસુની માં, તેમનું નામ પણ મરિયમ હતું. ત્યાર પછી ક્લોપાની સ્ત્રી, એનું નામ પણ મરિયમ હતું. અને મગદલ્લાની મરિયમ, કે જેનામાંથી પ્રભુએ 7 ભૂત કાઢ્યા હતા, તે પણ ત્યાં આગળ હાજર હતી. પણ અહીંયા આગળ યોહાનને લખેલી સુવાર્તાના 12 અધ્યાયમાં જે મરિયમ છે એ પાછી 4th મરિયમ, ને એની પાસેથી મને 4 બાબતો શીખવાની મળી, તે હું તમને એ આગળ બતાવવા માગું છું. એ ખરેખર આજે મરિયમ છે તે રિયલ લવર, પ્રભુ પર ખરા અર્થમાં પ્રેમ કરનાર વ્યક્તિ હતી. કોઈકે કહ્યું છે કે લવ ઇઝ નોટ વોટ યુ સેઝ બટ લવ ઇઝ વોટ યુ ડૂ. તમે જે કહો છો એ પ્રેમ નથી, પણ તમે જે કરો છો એ પ્રેમ છે. અને જો બાઇબલની ભાષામાં જોઈએ તો હરીશભાઈ વાંચો યોહાનનો પહેલો પત્ર, તેનો ત્રીજો અધ્યાયના 18મી કલમ, 1 John 3:18. પહેલું યોહાન 3:18. હરીશભાઈ કેમ આટલી વાત થઈ? ઓકે, 3:18. કૃત્યમાં અને સત્યમાં પ્રેમ કરવાની વાત છે. અહીંયા આગળ પ્રભુ ઈસુની પાસે, તેમના પગની પાસે આપણે મરિયમને જોઈએ છે. ખરેખર પ્રેમ કરનાર વ્યક્તિ હતી. બીજી બાબત, શી વોઝ એ ટ્રુ ગીવર, તે ખરેખર પ્રભુને માટે આપનાર એવી એ વ્યક્તિ હતી. કારણ કે એક ગણતરી પ્રમાણે આજે મરિયમે જે અત્તર ચોળેલું હતું તે આખા વર્ષની સેલેરી હતી. વન એટ એ ટાઈમ, એક જ સ્પોટમાં આખા વર્ષનું ડોનેશન, બિગ ડોનેશન કહેવાય. ઘણા લોકોને નવી નોકરી મળતી હોય છે ત્યારે જે પ્રથમ મહિનો હોય છે એનું ડોનેશન આપતા હોય છે, એવી વાતો આપણે સાંભળીએ છીએ, અને એ પણ સારી બાબત છે. પણ આ તો એક મહિનાનો પગાર દાનમાં નહીં, પણ 12 મહિનાનો પગાર, તે જે કંઈ એણે મહેનત કરી હતી, આખા વર્ષની જે કંઈ ભેગું કર્યું હતું, બધું વન એટ અ ટાઈમ પ્રભુના ચરણોમાં ધરી દીધું. એ ખરેખર પ્રભુને પર રિયલ પ્રેમ કરનાર વ્યક્તિ જ આવું કરી શકે બાઇબલના સિદ્ધાંત પ્રમાણે. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. જે પ્રેમ કરે છે તે ઓલવેઝ આપે છે. દાઉદે પણ એકવાર આવું બિગ ડોનેશન આપ્યું હતું ચર્ચ બિલ્ડિંગ માટે. ડોલરમાં ગણીએ તો મિલિયન્સ ઓફ ડોલર થાય એટલું બધું દાન ચર્ચના કામને માટે આપી દીધું હતું. ત્રીજી બાબત મરિયમમાંથી જે આપણને શીખવાની મળે છે એ કે ટ્રુ વર્શિપર હતી, ખરા અર્થમાં પ્રભુનું ભજન કરનાર વ્યક્તિ હતી. સમરૂની બાય સાથેની વાતચીતમાં પ્રભુએ આપણને શીખવાડ્યું છે કે દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. અને જે બનાવ બને છે એ તો પ્રથમ સદીનો વાત છે. જ્યારે મિડલ ઇસ્ટર્ન કલ્ચર પ્રમાણે કોઈ પણ આબરૂદાર સ્ત્રી પોતાના વાળને પગ સુધી જાહેરમાં અડકાડે એ બહુ જ અશક્ય બાબત લાગે. પરંતુ જે વ્યક્તિ ખરા અર્થમાં ભજન કરે છે તે વ્યક્તિને બીજાઓ શું કહેશે કે બીજાઓ શું વિચારશે એની કંઈ પડી નથી. એ તો પૂરા ઉત્સાહ ને ઉમળકાથી પોતાનું જે કંઈ કામ છે તે કરે જ છે. જૂના કરારમાં પણ આવો એક દાખલો આપણે દાઉદના સંબંધમાં વાંચીએ છીએ. સમુએલનું બીજું પુસ્તક 6:21-22 કલમમાં એ વાત લખેલી છે. ઘણા બધાને ખબર પણ હશે, જ્યારે કોષ દાઉદનગરમાં આવતો હતો ત્યારે દાઉદ પૂરા બળથી ત્યાં નાચતો હતો, અને આ જ્યારે એની વાઇફ મિખાલે જોયું ત્યારે એને મનમાં અફસોસ વ્યક્ત કર્યો અને જાણે કે એવી વાત કરી કે તારા દાસ દાસોની આગળ તું આવા સાદા સીધા પારદર્શક નવસ્ત્રા જેવા કપડાં પહેરીને તું નાચ્યો. પણ દાઉદે એનો બહુ જોરદાર જવાબ હતો કે આ તો હું પ્રભુની આગળ ઉત્સવ કરતો હતો, પ્રભુના આગળ હું નાચતો હતો, અને તું ગમે તે કે પણ જે દાસ દાસીઓ છે એનાથી તો હું હંમેશા માન જ પામીશ. શાસ્ત્રમાં એક બીજી વાત પણ લખેલી છે કે ઈશ્વરે એને એની વાઈફને પછી શિક્ષા કરી અને એને કોઈ બાળક થતું નહોતું. પ્રભુના કોઈ પણ અભિષેકની વિરુદ્ધ તમે કોઈ કોમેન્ટ કે સ્ટેટમેન્ટ કરતા હંમેશા કાળજી રાખશો. આ ત્રીજી બાબત હતી કે પ્રભુના ખરા અર્થમાં એ ભજન એણે કર્યું. ચોથી બાબત એ એની ખરેખર રિયલ સર્વિસ હતી, ટ્રુ સર્વિસ હતી. આ 1,300 દિનાર કરતાં વધારે કિંમતનું હતું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગે નાખીને ચોટલાથી જે પગ લૂછ્યા, આ જે નમ્રતાનો નમૂનો આપણે જોઈએ છીએ તે અહીંયા આગળ આપણને જોવા મળે છે. કોઈકે કહ્યું છે એ પ્રમાણે જે તંદુરસ્ત મંડળી છે તે પોતાની નબળાઈ જાહેર કરતા શરમાતી નથી કે જેથી કરીને તે સામર્થ્ય પ્રાપ્ત કરે, અને એવું કરનાર નહીં કે જે પોતાની નબળાઈઓ ઢાંકે એટલા માટે કે તે વધારે સામર્થ્યવાન દેખાય. આપણે બધા જ વાળની બહુ જ કાળજી અને ચિંતા રાખીએ છીએ, વાળ ખરી પડે કે વાળ ઓછા થઈ જાય કે વાળ ઉતરી જાય, કદાચ કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય કે પછી વાળ ધોળા થઈ જાય. તો આપણે બહુ જ એની કેર કરીએ છીએ. જ્યાં નોખાસ જરૂર પડે તો આરસીની સામે વધારે વખત જો ઊભા રહેવાનું થાય તો પણ વાંધો નહીં, પરંતુ દરેક વાળ અને એની લટ એની જગ્યાએ જ હોવી જોઈએ એની આપણે ખાસ કાળજી રાખીએ છીએ. વી વર્ક હાર્ડ ફોર ધ હેર. આપણે એવા જમાનામાં જીવીએ છીએ કે વાળને વધારે સ્વચ્છ, સુંદર, સમૃદ્ધ, ડાર્ક રાખવા ગમે તેટલા મોંઘા શેમ્પૂ કે સાબુ કે ડાય વાપરીએ છીએ, ત્યારે આ મરિયમે બીજાની દ્રષ્ટિમાં કદાચ એ ઇમોડેસ્ટ કે ઇમોરલ પણ ઘણા લાગતું હશે કે ધીસ ઇઝ નોટ ગુડ. એક સ્ત્રી થઈ અને એના વાળના ચોટલેથી એની ઉપર અસર નાખીને પ્રભુ ઈસુ નાખવાનું, ધીસ ઇઝ નોટ ગુડ વર્ક, એવું ઘણાને લાગ્યું હશે. પણ એ કશાની પણ ચિંતા કર્યા વગર એણે પોતાના વાળથી પ્રભુ ઈસુના પગ લૂછીને જે સેવા કરી તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને વાલાઓ, ખરી સેવા એ છે કે જેને પ્રભુ ઈસુ બિરદાવે છે. માણસો તો તમારા વખાણ કરે એ તો છે જ, પણ પ્રભુ જ્યારે તમારા વખાણ કરે, અને આગળ આપણે જોઈએ છે કે પ્રભુએ મરિયમનો પક્ષ લીધો છે, બલકે એના વખાણ કરે છે. ઈસુએ કહ્યું કે મને દફન કરવાના દિવસને સારું તેને રાખવા દો. થોડા વખતમાં જ પ્રભુ ઈસુનું મરણ થવાનું હતું અને એમના આખા શરીરને જાણ કે પ્રભુ ઈસુના આ મરિયમ તે આ રીતે તૈયાર કરતી હોય એવું લાગ્યું. એટલે વાલાઓ, આ 1-3 કલમમાં એક કુટુંબ આપણને જોવા મળે છે જે હંમેશા પ્રભુની આસપાસ વીંટળાયેલું જોઈએ છે શાસ્ત્રમાં અને સુવાર્તામાં. તો પછી મારો પ્રશ્ન એ છે કે તમારા અને તમારા કુટુંબ સંબંધી શું, તમે કોની આસપાસ વીંટળાયેલા રહો છો કે વધારે સમય ગાળો છો? ટીવી કે કોમ્પ્યુટર કે સેલફોન કે તમારા ફ્રેન્ડ્સ કે બાઇબલ કે પછી મરિયમની માફક પ્રભુ ઈસુના ચરણોમાં? આ પ્રશ્નના રૂપમાં તમારી આગળ આ વાત મૂકું છું. હવે બીજી બાબત, અહીંયા આગળ 4-8 કલમમાં યહુદાની વાત આપણને જોવા મળે છે. તે શિષ્ય હતો, પણ સાથે સાથે તે પરસ્વાધીન કરનાર હતો. અને આ વાત 4-4 સુવાર્તિકો નોંધે છે, જુદી જુદી સુવાર્તામાં, પણ ફક્ત યોહાન જ બહુ હિંમત રાખીને એવું લખે છે કે તે ચોર હતો. તેને ગરીબોની ચિંતા નહોતી, પણ જે પૈસા થેલીમાં નાખવામાં આવતા હતા એનો એ ઉપયોગ કરી શકે માટે એણે આવી વાત રજૂ કરી. મરિયમે પ્રભુના પ્રેમની ખાતર પૈસાની કોઈ ગણતરી કરી નહીં, પણ યહૂદાએ અત્તરનું કન્વર્ઝન પૈસામાં કર્યું. ત્યાં તો 300 દિનાર કરતાં પણ વધારે કિંમતની વેલ્યુ છે, અને આ પૈસા જો ગરીબોને માટે આપ્યો હોત તો કેવું સારું. મળો આપણા માટે શું? બાઇબલ કહે છે કે આખી પૃથ્વી થા તેનું સર્વસ્વ યહોવાના છે, અને આપણી પાસે જે કંઈ છે, પૈસાના રૂપમાં કહો કે માલ મિલકત કે સાધનો, ઘર, ગાડી, કપડાં, નોકરી, તંદુરસ્તી, બેંક બેલેન્સ, વોટ એવર, જે કંઈ તમે કહો, એ બધું જ પૈસાના ફોર્મમાં આપણી પાસે છે. આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ? દશાંશ સંબંધી આપણે કેટલા વિશ્વાસુ છીએ? જો આપણે દશાંશ નથી આપતા તો આપણે પ્રભુના પૈસાની ચોરી કરીએ છીએ, અને આપણે યહૂદા જેટલા જ ગુનેગાર છીએ. પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન તે બહુ ટૂંકું હતું. તેઓ 32-33 વર્ષની વર્ષે જાહેરમાં આવ્યા હતા, અને બહુ જ ટૂંકા ગાળામાં તેમનું મરણ થવાનું હતું. નિવાસ સમયે મરિયમે આ તક ઝડપી લીધી. આ મરિયમની વાત છે. અને છેલ્લી બાબત આપણને 9-11 કલમમાં જોવા મળે છે. અહીંયા આગળ કેટલાક લોકો આપણે જોઈએ છીએ કે ફક્ત પ્રભુ ઈસુ માટે જ નહીં, પણ શાસ્ત્રમાં લખ્યું છે કે લાજરસને જોવા પણ આવ્યા હતા. કેટલા બધા લોકોને પ્રભુ ઈસુ કરતા ચમત્કારોમાં વધારે રસ હોય છે, એ વખતે પણ હતો અને આજની મંડળીઓમાં પણ આ જોવા મળે છે. કેટલાક લોકોના જીવનોમાં, કુટુંબોમાં, મંડળીઓમાં ચમત્કારો થાય છે તો પણ વિશ્વાસ કરતા નથી. યોહાન 12:37 આ પ્રમાણે લખ્યું છે, તેના આટલા બધા ચમત્કારો તેઓના દેખતા કર્યા હતા તો પણ તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. બોલો આ શું બતાવે છે? આ હૃદયની કઠણતા છે. હું તમને પ્રશ્ન પૂછું કે તમે અહીં કેમ આવ્યા છો? તમે ચર્ચમાં કેમ આવ્યા છો? પ્રભુ ઈસુને લીધે કે બીજા કોઈ કારણસર? પ્રભુ જીવાડવાનું કામ કરે છે, જીવન આપે છે, પણ શેતાન માટે એવું લખ્યું છે કે ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવાનું કામ કરે છે. યોહાન 10:10. અને આગળ જે મુખ્ય યાજકોની વાત છે 10મી કલમમાં, તેઓની પાસે આ જ વિચાર હતા કે કેમ કરીને લાજરસને મારી નાખવો. એક બાજુ પ્રભુનો મહિમા થતો હતો, બીજી બાજુ શેતાન કાર્યરત હતો. છતાં પણ 11મી કલમમાં એવું લખ્યું છે કે ઘણા યહૂદીઓ લાજરસને લીધે પ્રભુની પાસે આવ્યા, વિશ્વાસ કર્યો અને કબૂલ કર્યું કે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે. આજે 11 કલમો આપણે જોઈ, એમાંથી 5 હુકમો આપણને શીખવાના મળે છે 10 હુકમોમાંથી. પહેલો હુકમ એ છે કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી પૂરા જીવથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરો. અને આ મરિયમ એક એવી વ્યક્તિ હતી કે જે એનો જે પ્રેમ હતો તે લવ ઇન એક્શન્સ, કૃત્યમાં તેણે કોઈ પણ જાતની શરમ કે એ વખતના જે કંઈ યહૂદીઓના કાયદા હતા એ બધાને બાજુ પર મૂકીને એ પ્રેમ પ્રગટ કર્યો. બીજો હુકમ એ છે કે મૂર્તિની પૂજા કરવી નહીં. પણ બાઇબલ આપણને જણાવે છે કે દ્રવ્યનો જે લોભ છે એ મૂર્તિ પૂજા છે, અને આપણને યહૂદામાં જોવા મળે છે. આઠમો હુકમ એમ છે કે ચોરી કરવી નહીં, પણ એ બાબત પણ આપણને યહૂદામાં જોવા મળે છે. દસમો હુકમ એમ છે કે લોભ રાખવો નહીં, પણ અહીં પણ પૈસાનો લોભ આપણને જોવા મળે છે. અને છઠ્ઠો હુકમ એમ છે કે ખૂન કરવું નહીં, પરંતુ જે યહૂદીઓ હતા તેઓ પ્રભુ ઈસુને મારી નાખવા માગતા હતા, અને મુખ્ય યાજકો હતા તે લાજરસને મારી નાખવા માગતા હતા. પ્રભુ આ વચનો સમજવાને, સ્વીકારવાને અને એનો અમલ કરવાને માટે મારી અને તમારી સહાય કરો. આમેન.